समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां आश्रव अधिकार पूरो थवा आव्यो छे। कलश 122 सुधी आपणे स्वाध्याय कर्यो छे। कलश 122 सर्वकथनना तात्पर्य रूप वात करवामां आवी कि तात्पर्य एज छे कि शुद्धने त्यागवा योग्य नथी, शुद्धने छोड़वा योग्य नथी। एटले जेणे भगवान आत्माने ग्रहण कर्यो छे एने हवे बीजे क्यांय दृष्टि करवा योग्य नथी। जो शुद्धनयने त्यागशे तो एने कर्मनो बंध थशे અને એના અત્યાગથી જ એને કર્મબંધ નહીં થાય। અને એનો ઘણો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કર્યો। હવે આગળ કહે છે કે શુદ્ધને છોડવા યોગ્ય નથી એવા અર્થને દ્રઢ કરનારું કાવ્ય એટલે કે કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે। તો આપણે એ કળશ 123 લઈએ। કળશ 123 આ શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે ધીર ઉદાર મિહિમની અનાદિ નિધને બોધે ધૃતિમ નિબદ્ધનન શુદ્ધ નયઃ। એટલે કે ધીરનો અર્થ છે ચળા ચળતા રહિત। ધીરનો અર્થ થાય છે એમાં ચડાચડતા નથી। અને ઉદાર એટલે સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત, જે સર્વ પદાર્થોમાં વિસ્તાર પામે છે તે ઉદાર, એવો જેનો મહિમા છે એવા અનાદિનિધન। અનાદિનિધન એટલે જેની આદિ પણ નથી અને જેનું નિધન પણ નથી। નિધન એટલે મૃત્યુ, અવસાન અથવા તો એનો ક્ષય। અનાદિ નિધન શું છે? આવું ધીર ઉદાર અને અનાદિ નિધન શું છે? તો કે એવા અનાદિ નિધન જ્ઞાન, એવા જ્ઞાનમાં સ્થિરતા બાંધતો, અર્થાંત જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો શુદ્ધ નય। કર્મણામ સર્વકશ કૃતિભિહી એટલે કે એવો શુદ્ધનય કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે પવિત્ર ધર્મી સમ્યક દ્રષ્ટિ પુરુષોએ જાતું ન ત્યાજ્ય તત્રસ્થા એટલે કદી પણ છોડવા યોગ્ય નથી શુદ્ધ નયમાં સ્થિત તે પુરુષો તત્રસ્થા એટલે શુદ્ધ નયમાં સ્થિત તે પુરુષો બહી નિર્યત સ્વમરીચી ચક્રમ અચિરાત સંહૃત્ય એટલે કે શુદ્ધ નયમાં સ્થિત તે પુરુષો બહાર નીકળતા એવા પોતાના જ્ઞાન કિરણોના સમૂહને અર્થાંત કર્મના નિમિત્તે પરમા જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને એટલે કે પોતાના જ્ઞાનના ઉપયોગને અલ્પકાળમાં સમેટીને પૂર્ણમ જ્ઞાનઘન ઓગમ એકમ અચલમ શાંતમ મહ પૂર્ણ જ્ઞાનઘનના પુંજરૂપ એક અચળ શાંત તેજને તેજપુંજને પશ્યંતિ દેખે છે અનુભવે છે. અગાઉ જે વાત 122માં કળશમાં કરી હતી એવી જ વાત એની દ્રઢતા કરાવનારી વાત આ કળશમાં કરવામાં આવી કે છે કે ધીર અને ઉદાર ઉદાર એટલે જે સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત છે જ્ઞાન છે તે સર્વમાં વ્યાપે છે વ્યાપે છે એટલે કે બધાને જાણનારું છે તે ચળાચળતા રહિત છે એમાં ઓછા વધતા પણ કશું જ ફેરફાર થતો નથી અને એ સર્વ પદાર્થોને જાણનારું છે એવો જેનો મહિમા છે એવા જે અનાદિ નિધન જેની આદિ પણ નથી અને નિધન નથી એવા જ્ઞાન અને એવા જ્ઞાનમાં સ્થિરતા કરતો એવા જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો શુદ્ધ નય એ શુદ્ધ નય છે એ કેવો છે તો કે એ કર્મોને મૂળથી નાશ કરનારો છે શુદ્ધ નય જે જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખે છે એવો શુદ્ધ નય અને આ શુદ્ધ નય શું કરે છે તો કે એ કર્મોને મૂળથી નાશ કરનારો છે એટલે કે કર્મને ઉત્પન્ન થવા દેતો નથી શુદ્ધ નયનો આશ્રય કરતા કર્મનો જડમૂળથી નાશ થાય છે એમ જયારે કહેવામાં આવે ત્યારે એમ કહેવાનો આશય છે કે હવે કર્મ ઉત્પન્ન થતા નથી શુદ્ધ નય કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે પવિત્ર ધર્મી સમ્યક દ્રષ્ટિ પુરુષોએ કદી પણ છોડવા જેવો નથી અને એ શુદ્ધ નયને માટે આ વિશેષણો પહેલા દર્શાવવામાં આવ્યા અને વિશેષણના વિશેષણ તરીકે વાત કરી કે ધીર અને ઉદાર એવો જે જ્ઞાનનો મહિમા છે એવા જે જ્ઞાન કે જેની આદિ અને નિધન નથી એવા જ્ઞાનમાં જે પરિણતિને સ્થિર રાખે છે એવો એ શુદ્ધ નય એ કર્મને ઉત્પન્ન થવા દેતો નથી કર્મોને મૂળથી નાશ કરનારો છે તેથી જે ધર્મી છે જે સમ્યક દ્રષ્ટિ છે એવા જીવોએ કદી પણ શુદ્ધ નયને છોડવો જોઈએ નહીં એ છોડવા જ યોગ્ય નથી આગળ કહે છે કે શુદ્ધ નયમાં સ્થિત તે પુરુષો બહાર નીકળતા એવા પોતાના જ્ઞાન કિરણોના સમૂહને એટલે કે પોતાના જ્ઞાનના દર્શનના ઉપયોગને જે પરમા જતો છે તેને અલ્પકાળમાં સમેટીને પૂર્ણ જ્ઞાનઘનના પુંજરૂપ એક અચળ શાંત તેજને તેજ પુંજને દેખે છે અર્થાત અનુભવે છે શું કહ્યું કે એક વાત તો એ કરી કે શુદ્ધ નયને છોડવા જેવો નથી અને પછી આગળ બીજી વાત કરી કે જેઓ શુદ્ધ નયમાં સ્થિત છે તે પુરુષો બહાર નીકળતા એવા પોતાના જ્ઞાન કિરણોના સમૂહને એટલે કે કર્મના નિમિત્તે પરમા જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને કર્મના નિમિત્તે કર્મના ઉદયો છે તો એ તરફ એનો જ્ઞાન દર્શનનો ઉપયોગ જાય છે એવી વિશેષ વ્યક્તિઓ એવી પર્યાયોને અલ્પકાળમાં સમેટીને એટલે કે હવે એવી પર્યાયો એને નહીં થાય કેમ? કેમ કે એ પૂર્ણપણે ખૂબ એકાગ્રતાપૂર્વક શુદ્ધ નયના આશ્રયે થયો છે, એટલે એને પૂર્ણ જ્ઞાન ઘનના પુંજરૂપ એક અચળ શાંત તેજની પ્રાપ્તિ થાય છે, એને દેખે છે, અનુભવે છે. એટલે એમ કરીને એ શુદ્ધિની વૃદ્ધિ કરતા કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે, એવો ભાવ એમાં રહેલો છે. જે શુદ્ધ નયમાં સ્થિરતા કરે છે તે કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે, એને કર્મનો બંધ થતો નથી, કર્મનો નાશ થાય છે અને એ કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. એવો એ શુદ્ધ નય છે, એ છોડવા જેવો નથી, એનો જ આશ્રય કરવા જેવો છે, અને આશ્રય પણ છોડવા જેવો નથી, એમાંથી બહાર નીકળવા જેવું જ નથી. શુદ્ધ નયમાંથી બહાર નીકળવા જેવું નથી. અને જ્યારે કર્મના નિમિત્તે એટલે કે જળ કર્મના ઉદય છે, તો એ ઉદયના નિમિત્તે એટલે કે પોતે એમાં પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવા ઉદય સાથે જોડાય છે, તો એનું લક્ષ પર તરફ જાય છે અને એને શુભાશુભ ભાવ રૂપે પરિણમવું થાય છે. પણ એ બધાને એ અલ્પકાળમાં સમેટી લે છે, કેમ કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે ને, દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ છે, સ્વરૂપનો અનુભવ થયો છે, શુદ્ધ નયનો આશ્રય કર્યો છે, એટલે એ શુદ્ધ નયને આશ્રયે શુદ્ધ નયનો અનુભવ થયો છે, શુદ્ધ નય દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એટલે એના આશ્રયે એ બીજી અનેક અભિવ્યક્તિઓને એ અલ્પકાળમાં સમેટી લે છે. બહારનું લક્ષ્ય જે થાય છે એને એ તેમ થવા દેતો નથી. એમ થવા દેવામાં એને કોનો આશ્રય છે? પોતાના સ્વરૂપનો આશ્રય છે. પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રયે જ એવો પુરુષાર્થ ઉપડે કે જેને કારણે એ પોતે બીજે ક્યાંય બહારમાં રંજિત થાય નહીં, બહારમાં કર્મના ઉદયો ગમે તેવા હોય પણ એક તરફ એનું લક્ષ્ય જાય નહીં. જગતમાં એક જ માત્ર એવી વસ્તુ છે, પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ, જે સદાય અતિન્દ્રિય આનંદનો અનુભવ કરાવનારું છે. એ જ માત્ર એક એવી વસ્તુ છે કે જેનો આશ્રય કરતા, જેમાં લીનતા કરતા જગતના કોઈ પદાર્થ તરફ લક્ષ્ય જતું નથી. એકમાત્ર એ જ એવી વસ્તુ છે, સર્વોપરી વસ્તુ છે. જગતનું કોઈ એવું દ્રવ્ય નથી, કોઈ એવી બીજી પરિણતિ નથી કે જે આ જીવને ત્યાંથી ચ્યુત કરીને, એટલે કે જ્યારે એને શુદ્ધ નયનો આશ્રય કર્યો છે અને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવે છે, એ અમૃતના ઘૂંટડા પીએ છે, એમાંથી ચલિત કરે એવી કોઈ શક્તિ નથી, એવું કોઈ બાહ્યમાં પરિણમન નથી, બાહ્યમાં કોઈ એવો કોઈ પદાર્થ નથી, કોઈ નિમિત્ત એવું નથી જેને કારણે એ પોતે અંદરમાંથી બહારમાં આવે. પણ હજી એને પોતાના પુરુષાર્થની નબળાઈ છે, એટલે કે જ્યાં સુધી હજી પૂર્ણ દશા પ્રગટ નથી કરી, એટલે અંતર્મુહૂર્તમાં એનો ઉપયોગ બદલાય છે, એટલે બહારમાં આવે છે. અને બહારમાં આવે છે અને પર સાથે જોડાય છે, તો એને કંઈ એવું પર સાથે જોડાવું ગમતું નથી, એમાં કંઈ એને આનંદ આવતો નથી. એ તો હે બુદ્ધિએ એને જુએ છે, એને છોડવાની બુદ્ધિથી એને સ્વીકારે છે કે આ શુભ ભાવ આવ્યો. શાસ્ત્ર લખવાનો ભાવ હોય કે શિષ્યને સમજાવવાનો ભાવ હોય કે સ્તુતિનો ભાવ હોય કે સ્તવનનો કે પૂજાનો કે ભક્તિનો ભાવ હોય, પણ એ પણ એવા છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિને કંઈ રંજિત કરતા નથી, એમાં કંઈ એને ગમવા પણ થતું નથી, એમાં એમને કંઈ રૂચિ થતી નથી. એટલે એવા કર્મના ઉદય અને એના નિમિત્તે ચારિત્ર મુનિયનો હજી ઉદય વર્તે છે, ત્રણ કસાય ગયા છે અને એક કસાય બાકી રહ્યો છે, ત્યારે મુનિને એમ ક્યારેક એવા શુભભાવ હોય છે, છઠ્ઠા ગુણસ્થાનની દશામાં એવા શુભભાવ આવે છે. પણ એથી શું એને કાંઈ એ રૂચિપૂર્વક લેતા નથી, એના તરફ એમને કાંઈ લક્ષ્ય નથી. એને તો એ જ્ઞાતા ભાવે જુએ છે, માત્ર એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, એટલે એમ એ અલ્પકાળમાં એને સમેટી લે છે. પછી એમને એવું થતું નથી, પોતે ઉગ્રતાથી પુરુષાર્થ કરે છે અને પોતાના સ્વરૂપમાં લીનતા તો કરતા હતા, પણ હવે એ સ્થિરતા કરે છે અને એમ એ કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. આવી વાત અહીંયા તો કરી દીધી છે, બહુ સરસ વાત મૂકી છે પ્રભુશ્રીની, વાત કરી હવે તો. અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો અમૃત રેડી દીધા છે અહીંયા, અને એમાં જયારે આ વાતને ગુરુદેવ સમજાવતા હોય ત્યારે તો શું કેવું. આપણે પેલા ભાવાર્થ લઈએ અને પછી પૂજ ગુરુદેવે આ કળશ ઉપર આપેલ પ્રવચનના અંશો આપણે લઈએ. ભાવાર્થમાં અહીંયા કહે છે કે શુદ્ધ નય જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી આત્માને શુદ્ધ નિત્ય અભેદ રૂપ એક ચૈતન્ય માત્ર ગ્રહણ કરે છે. શુદ્ધને કેવો છે? શુદ્ધને એવો છે કે જે માત્ર આત્માને ચૈતન્ય માત્રને ગ્રહણ કરે છે. અભેદ નિત્ય શુદ્ધ એવો ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાયક એને એ ગ્રહણ કરે છે. એને કોઈ ગુણગુણીના ભેદ પણ રહેતા નથી, કોઈ બીજાનું લક્ષ પણ થતું નથી, પરનું લક્ષ પણ થતું નથી, શુભ ભાવ પણ થતો નથી, વિકલ્પ પણ રહેતો નથી. એટલે એમ એ સમસ્ત વિશેષોને એ ગૌણ કરીને, ગૌણ કરીને એટલા માટે કે એ જે પૂર્વે હતા, પૂર્વે હતા અને હજી જ્યાં સુધી પૂર્ણ દશા નથી પ્રગટ થઈ ત્યાં સુધી કર્મના ઉદયને કારણે, કર્મના ઉદયને કારણે હજી એવા શુભભાવ થશે એટલે અહીંયા ગૌણ કરીને. પણ પછી તો શું થાય છે? પછી તો એ રહેતું જ નથી, પછી તો પોતે સ્થિરતા કરી લે છે. અહીંયા પેલા એ રીતે વાત કરી છે કે જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરીને, બીજે બધેથી પોતાના ઉપયોગને સમેટી લઈને, બીજે બારમાં ફરતો ઉપયોગ હવે પોતાના સ્વરૂપ તરફ વળ્યો છે ત્યારે એને હવે કોઈ વિકલ્પ નથી. સમગ્ર વિકલ્પોને છોડીને, શુદ્ધનયનો વિકલ્પને પણ અહીંયા છોડ્યો છે, માત્ર શુદ્ધનયનો આશ્રય કર્યો છે. એવા જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરીને, કોઈ ભાવ હવે નહીં, માત્ર એક ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ ચેતન એને જ એને ગ્રહણ કર્યું છે. શુદ્ધ નિત્ય કાયમ રહેવાવાળું, ટકીને રહેવાવાળું, અભેદ સ્વરૂપ જેમાં કોઈ ભેદ નથી, અનંત ગુણોનો પિંડ કહીએ પણ એવા કોઈ ભેદ નથી, દ્રવ્ય ગુણને પર્યાય કહીએ પણ એવા કોઈ ભેદ નથી, એવા ચૈતન્ય માત્રને ગ્રહણ કરે છે. અને તેથી તેથી પરિણતિ શુદ્ધનયના વિષય સ્વરૂપ ચૈતન્ય માત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર સ્થિર થતી જાય છે. પરિણતિ હવે પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થતી જાય છે, ત્યાં જ એકાગ્રતા કરી છે. શુદ્ધનયના વિષય સ્વરૂપ ચૈતન્ય શુદ્ધ આત્મા, શુદ્ધનયનો વિષય કેવો છે? સિદ્ધ સમાન શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 એમાં એ દ્રષ્ટિને સ્થિર કરે છે, એમાં એ એકાગ્રતા કરે છે. એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પકાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને શુદ્ધનયમાં આત્માની શુદ્ધતાના અનુભવમાં, શુદ્ધનયમાં એટલે કે પોતાના સ્વરૂપના અનુભવમાં, સ્વાનુભૂતિમાં નિર્વિકલ્પપણે ઠરતા સર્વકર્મોથી ભિન્ન કેવળ જ્ઞાન સ્વરૂપ અમૂર્તિક પુરુષાકાર એટલે ભગવાન આત્મા વિતરાગ જ્ઞાનમૂર્તિ સ્વરૂપ પોતાના આત્માને દેખે છે, અનુભવે છે અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટાવે છે. અહીંયા તો પુરુષાર્થની ઉગ્રતા કેવી લીધી છે કે પોતે પોતાના સ્વરૂપમાં ઠરી જાય છે, સ્થિર થઈ જાય છે. એટલે એને શ્રેણી ચડવાનું થાય છે અને શ્રેણી ચડે છે એટલે પહેલું શુક્લ ધ્યાન થાય છે અને પછી એમ કરતા આગળ વધતા એ દસમે ગુણસ્થાનથી બારમે ગુણસ્થાને આવે છે, ત્યાં બીજું શુક્લ ધ્યાન થાય છે અને પછી એ તેરમે ગુણસ્થાને આવે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. ત્યાં સુધીની વાત કરી દીધી. અને પુરુષાર્થ પણ કઈ રીતે? તો કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને, પોતાના સ્વરૂપમાં સ્થિરતા રૂપ પુરુષાર્થ દ્વારા એ એમ કેવળ જ્ઞાનને પ્રગટાવે છે. એમાં કઈ એને વધારે સમય લાગે છે એમ નથી, અંતર્મુહૂર્તમાં એ કામ થઈ જાય છે. બે ઘડીની અંદર 48 મિનિટ કરતા ઓછા સમયમાં એ કામ તો એ થઈ જાય છે. શુદ્ધ નયનું આવું મહાત્મ્ય છે. આ થાય છે કઈ રીતે? તો કે શુદ્ધ નયના આશ્રય થાય છે, એટલે આવું શુદ્ધ નયનું મહાત્મ્ય છે. માટે શુદ્ધ નયના આલંબન વડે જ્યાં સુધી કેવળ જ્ઞાન ઉપજે નહીં ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ જીવોએ શુદ્ધ નય છોડવા યોગ્ય નથી, એમ શ્રી ગુરુનો ઉપદેશ છે. જેને પોતાના સ્વરૂપનું દર્શન થયું છે, પોતાના સ્વરૂપને જેણે અતિન્દ્રિયપણે અનુભવ્યું છે, એવું અલૌકિક આનંદનું વેદન જેને થયું છે, એને હવે એનો જ પુરુષાર્થ હોય, બીજો કોઈ પુરુષાર્થ હોય નહીં. એકમાત્ર પુરુષાર્થ પોતાના સ્વરૂપમાં લીનતા અને સ્થિરતાનો પુરુષાર્થ, બીજો કોઈ પુરુષાર્થ નથી. મિથ્યાદ્રષ્ટિને સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ છે, અને સમ્યક દ્રષ્ટિને ચારિત્રનો એટલે પોતાના સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ છે. હવે કળશ 123 ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, પાના નંબર 348, કળશ 123, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. શરૂઆતમાં જ ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે. ભગવાન આત્મા ધીર એટલે શાશ્વત સ્થિર ચળાચળતા રહિત છે. શાશ્વત સ્થિર ચળાચળતા રહીત વળી તે ઉદાર છે, અર્થાત વિશ્વના ગમે તેટલા જ્ઞેયો હોય, અનંત જ્ઞેયો હોય, તો એ બધા જ્ઞેયોને એ જાણે, એ બધા જ્ઞેયોનું જ્ઞાન કરવા વાળો છે, એમ એ ઉદાર છે. ગમે તેટલા અનંત જ્ઞેયો હોય તો પણ તે સર્વને જાણવાના સામર્થ્ય સહિત છે, એવો એ ઉદાર. ત્રણ કાળ ત્રણ લોકના અનંત પદાર્થને જાણે એવી જ્ઞાન સ્વભાવની ઉદારતા છે. જ્ઞાન સ્વભાવની ઉદારતા કઈ રીતે લીધી છે? કે જ્ઞેય માત્રને એ જાણે છે, જ્ઞેય માત્રને પોતે પ્રતિબિંબિત કરે છે, એટલે એ ઉદારતા છે. એના જ્ઞાનની પર્યાયમાં એક સમયમાં ત્રણ કાળના અનંત પદાર્થો પ્રતિબિંબિત થાય છે, એવી એ જ્ઞાન સ્વભાવની ઉદારતા છે. પણ કોઈને કરે નહીં, કોઈનો કરતા થતો નથી, એનો જ્ઞાતા થાય છે, એ જ્ઞાન કરે છે. જ્ઞાન સ્વભાવની એ ઉદારતા છે. કરે કોઈને નહીં અને જાણે સર્વને, એવા ઉદાર સ્વભાવ વાળો છે. કોઈનો કરતા નહીં અને સર્વનો જ્ઞાતા, એવા ઉદાર સ્વભાવ વાળો આ ભગવાન આત્મા છે. આગળ પાના નંબર 349 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવી જ્ઞાનની શક્તિની ઉદારતા છે. અરે એના શ્રુત જ્ઞાનમાં પણ પરોક્ષપણે લોકાલોકને જાણે એટલી તાકાત છે. શ્રુત જ્ઞાનમાં પણ પરોક્ષપણે લોકાલોકને જાણે એટલી તાકાત છે. સમ્યક દર્શનમાં એને શ્રુત જ્ઞાનમાં પરોક્ષપણે લોકાલોક જણાઈ જાય છે. અલ્પ જ્ઞાનમાં પણ લોકાલોક જણાય એટલી તેની તાકાત છે, એવો એ ભગવાન આત્મા છે. શક્તિ એ ઉદાર છે અને દશા એ પણ ઉદાર છે, એવો એનો મહિમા છે. એના મહિમાના ગાણા પણ એણે સાંભળ્યા નથી, એટલે એણે એટલે આ જીવે સાંભળ્યા નથી. હજી એને પોતાના ભગવાન આત્માના નિજ આત્માના એને એવા મહિમાના ગાણા સાંભળ્યા નથી, એનો મહિમા એણે સાંભળ્યો નથી. અને કદાચ સાંભળ્યો હોય તો એને સાંભળીને ગાંઠે બાંધ્યા નથી, એટલે એના તરફ એને લક્ષ કર્યું નથી, એને ગંભીરતાપૂર્વક લીધું જ નથી. પૂર્વે આ જીવે પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપનું મહાત્મ લાવ્યું નથી, એ એના સાંભળવામાં પણ આવ્યું નથી, અને કદાચ સાંભળ્યું છે તો એ સંબંધી એને વિશેષ વિચાર કર્યો નથી, એને ગંભીરતાપૂર્વક લીધું નથી કે પોતાનું સ્વરૂપ આવું શુદ્ધ નિર્મળ છે, સિદ્ધ સમાન છે, અને એવી એ જ્ઞાનની તાકાત છે. આ વાતને એને ગંભીરતાપૂર્વક લીધી જ નથી. હજી પણ આ સ્વાધ્યાય પૂરો થાય એટલે પાછો હતો એનો તે થઈ જાય છે. પોતાનું મહાત્મ્ય એને આવતું જ નથી. સ્વરૂપનું મહાત્મ્ય જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ નહીં થાય, પ્રભુ નહીં થાય. નિજ સ્વરૂપનું મહાત્મ લાવવા માટે સિદ્ધ ભગવાનનું મહાત્મ લાવવું, પહેલા તો સિદ્ધ ભગવાને કેવી રીતે સિદ્ધત્વ પ્રગટ કર્યું, એ સિદ્ધ પર્યાયને કેવી રીતે પ્રગટ કરવી, અને એમણે શું પ્રાપ્ત કર્યું છે. કર્મરહિત થયા છે એમને, એ તો નાસ્તિથી વાત થઈ, પણ એમણે અસ્તિથી વાત વિચાર કરવાનો કે એમણે શું પ્રાપ્ત કર્યું છે. અને એ વાતનો વિચાર કરતા કરતા પછી આગળ વધતા કે એવી જ મારી પણ દશા છે, જો હું ધારું તો એને પ્રગટ કરી શકું. એવું જ મારું સ્વરૂપ છે, વર્તમાનમાં ભલે ગમે તે પર્યાય હોય પણ મારું પણ એવું જ સ્વરૂપ છે. હું પણ એવા સિદ્ધ સમાન મારા સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરી શકું એવો સામર્થ્યવાળો છું. ભગવાન આત્માના ગાણા એને સાંભળ્યા નથી ને, એટલે બિચારાને તકલીફ પડે છે. ગુરુદેવ એમ કહે છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે ધીર અને ઉદાર જેનો મહિમા છે, એવા અનાદિ નિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધનય અર્થાંત ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સ્વરૂપનો આશ્રય લઈને એમાં જ સ્થિરતા કરતી જ્ઞાનની પરિણતિ જેને શુદ્ધનય કહીએ, તે કર્મણામ સર્વકશ, કે જે કર્મોને મૂળથી નાશ કરવાનો છે, તે કૃતિભી પવિત્ર ધર્મી પુરુષોએ કદી પણ છોડવા યોગ્ય નથી. શુદ્ધને કદી પણ છોડવા યોગ્ય નથી. ધર્મી પુરુષોએ જાતું એટલે કદી પણ ન તાજ્ય છોડવા યોગ્ય નથી. શું કહ્યું? કે શુદ્ધને કેવો શુદ્ધને છે? તો કે અનાદિ નિધન જ્ઞાનમાં સ્થિરતા કરતો. અને એ જ્ઞાન કેવું છે વળી? કે ધીર અને ઉદાર એવા જ્ઞાનમાં સ્થિરતા કરાવતો એ શુદ્ધનય, એટલે કે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સ્વરૂપનો આશ્રય લઈને એમાં જ સ્થિરતા કરતી જ્ઞાનની પરિણતિ એ શુદ્ધનય છે. એ શુદ્ધનય છે, એને ધર્મી પુરુષોએ છોડવા જેવો નથી. આગળ કહે છે કે હા, ભગવાન પૂર્ણ આનંદનો પોતાની પૂર્ણ વસ્તુનો આશ્રય લેતા પરિણતિમાં શુદ્ધતા પવિત્રતા પ્રગટ થઈ, સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયા. હવે તે સંકિતી જીવ કર્મોને મૂળથી નાશ કરનારો છે, અર્થાત રાગની ઉત્પત્તિ કરનારો નથી. ભગવાન આત્માના આશ્રય રાગની ઉત્પત્તિ ન થાય. ભગવાન આત્મામાં રાગની ઉત્પત્તિ કરાવનારો કોઈ ગુણ છે જ નહીં. ભગવાન આત્માના આશ્રય તો શુદ્ધતા જ પ્રગટ થાય, એના આશ્રય તો નિદ્રા થાય, એના આશ્રય તો આનંદની પ્રાપ્તિ થાય, અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય. કહે છે કે કૃતિભી, એટલે કે ધર્માત્મા જેણે આત્માના આનંદના અનુભવ રૂપ જે કાર્ય કરવા યોગ્ય હતું તે પૂર્ણ આનંદના નાથને દ્રષ્ટિમાં અને વેદનમાં લઈને પૂરું કર્યું છે. આપણે કહીએ છીએ ને, કૃત્ય કૃત્ય થયા, જે કરવા યોગ્ય હતું તે કરી અને પ્રાપ્તિ કરી લીધી છે, એને આપણે કહીએ છીએ કે કૃત્ય કૃત્ય થયા. અહીંયા એ વાત કરી છે કે કૃતિ ભી એમ કહ્યું છે ને, એટલે કે જે કરવા યોગ્ય હતું. શું કરવા યોગ્ય હતું? આત્માના આનંદનો અનુભવ, સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ એ કરવા જેવો હતો. એ કાર્ય એને કર્યું છે. પૂર્ણ આનંદના નાથને દ્રષ્ટિમાં લઈને એને એવા અપૂર્વ અલૌકિક આનંદનું વેદન કર્યું છે. રાગથી પોતાને બહાર કાઢી જ્ઞાન આનંદ સ્વભાવી આત્માના આશ્રયે તેણે કરવા યોગ્ય સુકૃત્ય, કરવા યોગ્ય સુકૃત્ય, શું સુકૃત્ય કર્યું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કરી લીધું છે. એવું એ સુકૃત્ય, સારું કાર્ય, સત્કાર્ય એ એણે કરી લીધું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય એને પ્રગટ થઈ છે, એવું એ સુકૃત્ય એને કરી લીધું છે. એટલે એ કૃત્ય કૃત્ય થયો છે. કૃતિ બિહ કહ્યું છે ને, सम्यक दर्शन आदि रूप सत्कार्य प्रकट कर्यू होवाथी हवे ते धर्मी पवित्र पुरुष राग आदि नो करनारो नथी, ये तो पोतानी निर्मल प्रणति ने करनारो छे। આગળ 350માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે કૃતિભી એટલે કે સુકૃત્યવાળા પવિત્ર ધર્મી સમ્યક દ્રષ્ટિ પુરુષોએ અંદર નિજ ચૈતન્યમય પરમાત્માનો જે આદર કર્યો છે તે કોઈ દી છોડવા યોગ્ય નથી। પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનો આદર કર્યો છે, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કર્યું છે અને એનો જ આશ્રય કરતા આગળ વધીને એમાં લીનતા ને સ્થિરતા કરે છે તો એ જ કરવા યોગ્ય છે એવી અનુમોદના, એવો ઉપદેશ આચાર્ય ભગવાન આપણને કરે છે કે ભાઈ એ છોડવા યોગ્ય નથી, એમાં ને એમાં જ તારે અંદરમાં સ્થિર થવાનું છે, એ જ કરવા યોગ્ય છે, બીજું કાંઈ કરવા જેવું નથી। એક વાર તે જે કર્યું છે, જે સુકૃત્ય કર્યું છે એને તું વારંવાર કર, એમાં વધારે ઉગ્રતાપૂર્વક એ કાર્યને કર। જે સારું કાર્ય તે કર્યું છે, તારા સ્વરૂપમાં જઈને સ્વરૂપની દ્રષ્ટિ કરી અને એનો અનુભવ કર્યો છે, પરમાત્મા સ્વરૂપ તારું છે એવા પરમાત્મા સ્વરૂપનો તેને ખૂબ આદર થયો છે, તેનો તે આશ્રય કર્યો છે અને તને જે શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એ કાર્ય તે કર્યું છે એટલે તું કૃતકૃત્ય થયો છો, પણ હવે એમાં ને એમાં જ તું રહી જા અને એને ક્યારેય છોડીશ નહીં, કોઈ દી એ છોડવા જેવી વસ્તુ છે જ નહીં। બારમાં લક્ષ કરી અને શુભાશુભ ભાવે થવાનું એ તારું કાર્ય નથી। શુભ ભાવે કે અશુભ ભાવે પરિણમવું એ તારું કાર્ય નથી, તું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છો અને એવો અનુભવ તને થયો છે તો હવે એ જ કાર્ય તારે કરવા યોગ્ય છે। પોતાના સ્વરૂપનો તને આદર છે તો હવે એ આદરમાં જરાય ઉણપ ના આવે એમાં તું આગળ વધ, એમાં જ તું વૃદ્ધિ કર, શુદ્ધિની વૃદ્ધિ થશે અને એમ કરતા કેવળ જ્ઞાન પ્રગટ થશે। આચાર્ય ભગવાને કેવી કરુણા કરી છે, કહે છે કે વ્રત તપ ભક્તિ આદિનો વિકલ્પ ઉઠે પણ પોતાની ચૈતન્યમય ચીજ છોડવા યોગ્ય નથી। ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તારો ઉપયોગ બહારમાં આવી જાય અને તને આવો વિકલ્પ આવે તો એવો વિકલ્પ ભલે આવે પણ એથી કરીને પોતાની ચીજ ચૈતન્યમય ભગવાન આત્મા એ કાંઈ છોડવા યોગ્ય નથી। એવો વિકલ્પ આવે તો એને તું જાણજે, એ જાણવા યોગ્ય છે પણ એ વિકલ્પનો તું સ્વામી ન થઈશ, એ વિકલ્પનો તું કરતા નહીં થતો। પોતાની ચીજને છોડીને તું એવા વિકલ્પનો કરતા નહીં થતો, એવો વિકલ્પ તને આવશે, વ્રત તપ ભક્તિ આદિનો વિકલ્પ ઉઠે તો ભલે ઉઠે પણ એને તું માત્ર જાણજે, એ જાણવા યોગ્ય જ છે। કરવા યોગ્ય તો શું છે, તો કે પોતાના સ્વરૂપનો અનુભવ વારંવાર એમાં જવા યોગ્ય છે। આગળ પણ કહે છે કે વળી પ્રતિકૂળતાના ગંજ આવે, ક્યારેક એમ પણ બને સંયોગો એવા સર્જાય કે જેમાં પ્રતિકૂળતા હોય, ઘણી પ્રતિકૂળતા હોય, અને શત્રુઓના ટોળા ઘેરી વળે કે દુશ્મનો ડરાવે તો પણ જેણે આત્મકલ્યાણ કરવું છે, જેને જન્મ મરણ રહિત થવું છે, એવા પુરુષે સ્વનો આશ્રય છોડવા યોગ્ય નથી। એવા સમ્યક દ્રષ્ટિ પુરુષે એક વખત સ્વનો આશ્રય કર્યો છે તો છોડવા યોગ્ય નથી અને જેને નથી કર્યો એણે એવો આશ્રય કરવા યોગ્ય છે। સાધકે ગમે તેવા શત્રુઓના ટોળા આવે કે દુશ્મનો ડરાવવા આવે તો પણ પોતાના સ્વરૂપને છોડવા યોગ્ય નથી, પોતાના સ્વરૂપનો આશ્રય છોડવા યોગ્ય નથી। દુઃખના દરિયામાં એટલે સંસાર સમુદ્રમાં તો ભગવાન અનાદિથી ડૂબકી મારી રહ્યો છે, આ ભવના ભ્રમણ તો તું અનાદિથી કરી રહ્યો છે ને, હવે જ્યારે તને આત્માની દ્રષ્ટિ થઈ છે, તને સ્વરૂપનું મહાત્મા આવ્યું છે અને સ્વરૂપનો અનુભવ થયો છે તો પછી નિજ આત્મ સ્વરૂપમાં જ દ્રષ્ટિ સ્થિર કરને ભાઈ, ત્યાં જ દ્રષ્ટિ સ્થિર કરવા જેવી છે, ત્યાં જ દ્રષ્ટિ સ્થિર બાંધવા જેવી છે. જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધ નહીં એમ કહ્યું છે ને, જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધ નહીં. એનો અર્થ જ એ છે કે અંદરમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો આશ્રય પકડ્યો છે એટલે શુદ્ધ નહીં સ્વરૂપમાં જ સ્થિરતા બાંધે છે, સ્વરૂપથી ખસતો નથી. અહીંયા પારા નંબર 391 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે હવે કહે છે કે તત્રસ્થા શુદ્ધ નયમાં સ્થિત તે પુરુષો બહી નિર્યત સ્વ મરીચી ચક્રમ અચિરાત સંહૃત્યત, બહાર નીકળતા એવા પોતાના જ્ઞાન કિરણોના સમૂહને અલ્પકાળમાં સમેટીને પૂર્ણ જ્ઞાન ઘન ઓઘમ એકમ અચલમ શાંતમ મહ, પૂર્ણ જ્ઞાન ઘનના પુંજરૂપ એક અચળ શાંત તેજને તેજ પુંજને દેખે છે અનુભવે છે. ગુરુદેવ આગળ એના વિશે વિસ્તાર કરતા કહે છે કે જુઓ શું કહ્યું કે શુદ્ધ નયમાં સ્થિત એટલે ચૈતન્ય મૂર્તિ નિજ જ્ઞાયક ભાવમાં સ્થિત પોતાનો ભગવાન આત્મા એનું લક્ષ કરીને એમાં જે સ્થિત થયો છે એની અહીંયા વાત કરી છે. શુદ્ધ નયમાં સ્થિત એટલે ચૈતન્ય મૂર્તિ નિજ જ્ઞાયક ભાવમાં સ્થિત તે પુરુષો બહાર નીકળતા એવા પોતાના જ્ઞાન કિરણોના સમૂહને સમેટીને અંદર જ્ઞાન ઘનના પુંજરૂપ અવિચળ એક નિજ આત્મ સ્વરૂપને અનુભવે છે. જ્ઞાન કિરણોના સમૂહને સમેટીને એટલે કે જે જ્ઞાનની પર્યાય પર અને વ્યવહાર રત્નત્રયના અવલંબનમાં બહાર નીકળતી હતી તેને સંકોચીને રોકીને વ્યવહાર રત્નત્રય, વ્યવહાર રત્નત્રય શુભ ભાવ, એ શુભ ભાવનું અવલંબન લેતા જે પર્યાય થાય છે તે પર્યાયને રોકી રોકી એટલે ન થવા દીધી. એ પર્યાય થઈ અને પછી રોકી એમ નથી, જ્ઞાનની પર્યાય પરનું લક્ષ અને વ્યવહાર રત્નત્રયનું અવલંબન કરતા, પરનું લક્ષ એટલે આ તો જ્ઞાની છે એટલે પરમાં એને કોનું લક્ષ હોય, એને તો તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કે સિદ્ધ ભગવાનનું લક્ષ હોય, શાસ્ત્રનું લક્ષ હોય. તો એ પર છે એનું પણ લક્ષ છોડીને, કેમ કે અહીંયા તો વ્યવહાર રત્નત્રય લીધો છે ને, વ્યવહાર રત્નત્રયના અવલંબનમાં જે લક્ષ કરે છે એ પરનું લક્ષ છે. તો એ પર એટલે એ દેવગુરુને શાસ્ત્ર છે એને પર કહ્યું છે. વ્યવહાર રત્નત્રયનું અવલંબન એટલે દેવગુરુ શાસ્ત્રનું અવલંબન, એટલે કે એ એવા દેવગુરુ શાસ્ત્ર એ એનાથી જુદા છે એટલે એ પર છે, અને એવા પરનું અવલંબન કરતા એને જે સુભાવ થાય છે અને જે પર્યાય થાય છે એને સંકોચીને રોકીને એટલે કે એમ ન થવા દઈને શુદ્ધ ચૈતન્ય ઘન એવા નિજ પરમાત્મ દ્રવ્યમાં લીન વિલીન કરી દે છે. પરમાત્મ દ્રવ્યમાં લીન વિલીન કરી દે છે એટલે નિર્મળ પર્યાય થાય છે. ગુરુદેવ કહે છે કે અહીં કહે છે કે જ્ઞાનના કિરણો અર્થાંત જ્ઞાનની પર્યાયો શુભાશુભ ભાવમાં આમ બહાર જાય છે એને હવે સમેટી લે, રોકી દે, પાછી વાળ અને પોતાના સ્વરૂપમાં મગ્ન કર, કેમ કે તે બંને ભાવો અઠીક છે. બંને ભાવો કયા? બંને ભાવો શુભ અને અશુભ, બંને ભાવ શુભાશુભ ભાવ લીધા ને, અહીંયા શુભાશુભ ભાવમાં આમ બહાર નીકળી જાય છે એને હવે તું સમેટી લે, રોકી દે, એ તારે માટે ઠીક નથી. જો તારે શાંતિ જોઈતી હોય તો વિકલ્પમાં જતી જ્ઞાનની પર્યાયને પાછી વાળ, અશુભ રાગથી તો પાછી વાળ, અશુભ રાગથી તો પાછી વાળ, પણ અહીંયા તો કહે છે કે શુભ રાગથી પણ પાછી વાળ, દયા દાન વ્રત તપ આદિના શુભ રાગથી પણ પાછી વાળ. જ્ઞાન ભેદના લક્ષે સૂક્ષ્મ પણ વિકલ્પમાં રોકાઈ રહે એ બધું નુકસાન છે ભાઈ. પોતાના જ્ઞાનની પર્યાય ભેદના લક્ષે, જો એ ભેદનું લક્ષ કરશે તો પણ એ સ્વરૂપમાં નહીં જઈ શકે. એકમાત્ર અભેદનું લક્ષ કરવાનું છે. ભેદ પાડવા બેસે તો વિકલ્પમાં રોકાવાનું થશે, એટલે એ ભેદનું લક્ષ નહીં, ગુણગુણીનો ભેદ એમ પણ નહીં. પોતે ભગવાન આત્મા અને એના જ્ઞાનની પર્યાય એને જાણવા વાળી એવો ભેદ પણ નહીં. એટલે એ જ્ઞાન છે એ ભેદના લક્ષે તો વિકલ્પમાં રોકાઈ જશે. ભેદનું લક્ષ કરતા, ભેદ પાડવા જતા, ભેદને સમજવા જતા તો વિકલ્પમાં જતો રહેશે. વિકલ્પમાં ચાલ્યો જશે તો ભાઈ તારું નુકસાન થશે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એ ભેદના લક્ષે સૂક્ષ્મ વિકલ્પમાં પણ જો રોકાઈ રહીશ તો તારું જ નુકસાન છે. કેમ કે પોતાના ભગવાન આત્મામાંથી એ વખતે એ બહાર નીકળ્યો છે. ભેદના લક્ષે થયો એટલે પોતાના સ્વરૂપના લક્ષે નથી થયો. એટલે એ બહાર નીકળતી ભગવાન આત્મામાંથી જ્ઞાનની પર્યાય, બહાર નીકળતી જ્ઞાનની પર્યાયો એ પરનું અવલંબન સ્વીકારે છે એટલે પરાવલંબી થાય છે. સ્વનો આલંબન છોડીને પરાવલંબી થવું એ તો નુકસાન જ છે ને, એ તો દુઃખનું કારણ જ છે. અંદરમાંથી આવતા જ્ઞાન આનંદ સુખ શાંતિનો અનુભવ છોડી અને બહારમાં પરનો આશ્રય કરતા તો દુઃખ જ થાય છે. 352માં પાના ઉપર આગળ કહે છે કે ભાઈ આ તો સમજીને અંદર પોતામાં સમાઈ જવાની વાત છે. કહે છે કે ભર્યું ઘર છે ને પ્રભુ તારું, એટલે કે બધી વાતે તું પૂરો છો, પૂર્ણ છો, કઈ વાતે તું અધૂરો છો. એવા પૂર્ણ તારા સ્વરૂપમાંથી બહાર નીકળવું તને કેમ ગોઠ્યું, તને કેમ એ રૂચે છે કેમ? જો મુનિને તો પોતાના સ્વરૂપમાંથી બહાર આવવું પડે છે ત્યારે તો દુઃખ થાય છે, ઘણું દુઃખ થાય છે. સ્વરૂપમાં જે આનંદ આવતો હતો એ આનંદને છીનવી લેવામાં આવે તો દુઃખ થાય, એ છીનવાઈ જાય છે તો દુઃખ થાય છે. એટલે સ્વરૂપમાંથી બહાર નીકળવું એમને ગમતું નથી, ગોઠતું નથી. ગુરુદેવ પૂછે છે કે ભાઈ તને કેમ એ ગોઠ્યું, તારું પૂર્ણ સ્વરૂપ છે એમાં સમાઈ જવાની વાત છે, એને બદલે તને એમાંથી બહાર નીકળવાનું કેમ ગોઠ્યું, કેમ ગમ્યું? અરે અહીંયા દેવગુરુ શાસ્ત્રમાં જતી પર્યાય પણ પરાવલંબી છે અને રાગયુક્ત છે. દ્રષ્ટિમાં તો એનો નિષેધ કર્યો છે. નિષેધ કર્યો છે એટલે કે પોતાના સ્વરૂપમાં જેને જવું છે એને તો પરમાં ક્યાંય લક્ષ કરવા જેવું નથી, એટલે એમ એ નિષેધ કર્યો છે. દેવગુરુ શાસ્ત્રમાં જતી પર્યાય એ તો શુભભાવ છે અને હવે તો એને શુદ્ધ ભાવમાં પોતાના સ્વરૂપમાં ઠરવાનું છે. ત્યારે એ અપેક્ષાએ જો વિચાર કરીએ તો ત્યારે એને દેવગુરુ શાસ્ત્રમાં જતી પર્યાયને પણ પરાવલંબી કહી દીધી અને એને પણ શુભ ભાવ કહ્યો, એ રાગ કહ્યો. એટલે એ દ્રષ્ટિની અપેક્ષાએ, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એની અપેક્ષાએ, એમાં જવાની અપેક્ષાએ, એમાં લીનતા અને સ્થિરતા કરવાની અપેક્ષાએ એનો નિષેધ કર્યો. પણ હવે અંતઃસ્થિરતા કરી એને એટલે પરાવલંબનને, રાગને છોડી દે, અલ્પકાળમાં સમેટીને એમ લીધું છે ને, મતલબ કે શીઘ્ર કામ કરી લે, વિલંબ ના કર, લાંબો કાળ ન થવા દે, તું વધારે બહારમાં હવે રોકાઈ નહીં રે. પરમા જતી તારી એ જ્ઞાનની પર્યાયને હવે તું એમાં વધારે રમવા નહીં દે, તારા ઉપયોગને બહારમાં હવે વધારે આથડવા નહીં દે, એ ઉપયોગને સ્વતરફ વાળી દે. ભગવાન તું અલ્પકાળમાં અચિરાત એટલે તત્કાળ પાછો વળી જા, અલ્પકાળમાં પાછો વળી જા. ક્યાં પાછો વળી જા? સ્વરૂપમાં પાછો વળી જા. અને આવો માર્ગ છે અને એમ કરે તો એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પહેલા તો નિર્ણય તો કરે કે આવો માર્ગ છે. આ તો એક કળશ એકલા અમૃતથી ભરેલો છે ભાઈ. અમૃતાચાર્ય ભગવાને પંચમકાળમાં આ અમૃત વરસાવ્યા છે. ગુરુદેવ ઘણી વાર આવી ગાથા આવે, આવો કળશ આવે, આવી વાત આવે ત્યારે કહે છે કે અમૃત વર્ષા તારી પંચમકાળમાં. અને જ્યારે ગુરુદેવ આમ બોલે ત્યારે સભા એને તાળીઓથી વધાવી લે છે. ગુરુદેવનું પ્રવચન સાંભળતા હોઈએ અને આવી અદભુત વાત ગુરુદેવ કરે અને પછી ગુરુદેવ બોલે કે અમૃત વર્ષ્યા રે પંચમ કાળમાં, એટલે આખી સભા એને તાળીઓથી વધાવી દે છે. સભા એટલા માટે તાળીઓથી વધાવી લે છે કે ગુરુદેવે જે આ સ્પષ્ટતા કરી એ જ અમૃત છે આપણે માટે, તો એ અમૃત વર્ષ્યા છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે અમૃત વરસાવ્યા હતા એનું આપણને ક્યાં ભાન હતું, ગુરુદેવે એનું ભાન કરાવ્યું. અહીંયા 352માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે હવે એવા પુરુષો કેવા આત્માને અનુભવે છે તે કહે છે. તું કોણ છો અને તારે ક્યાં જવું? આદિ અનંત ધીર અને ઉદાર એવા એક જ્ઞાન ઘરના પુંજરૂપ તું તત્વ છો. જ્ઞાન 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 સામાન્ય અભેદ એક છે, તેમાં જે વિશેષ ભેદ પડે છે ત્યાંથી, એટલે ભેદના લક્ષથી પાછો વળી સામાન્યમાં જા. ત્રિકાળી જ્ઞાન ઘન ભગવાન અનાદિથી એક સમયની પર્યાયમાં રમતો કરતો હતો, એ રમતને હવે ફેરવી નાખ અને નિજ આનંદ ઘન સ્વરૂપમાં તું રમાડ, એમાં તું રમત કર, એમ કહેવું છે. તેથી તને પૂર્ણ જ્ઞાન ઘનનો પુંજ પરમાત્મા સ્વરૂપે અંદર બિરાજી રહ્યો છે તે દેખાશે, એનો અનુભવ થશે. અને કેવો છે તે તો કહે છે કે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે ભરેલો તે એક છે, અર્થાંત અભેદ છે, અખંડ છે, એમાં કોઈ ભેદ નથી. વળી તે અચળ અર્થાંત ચૈતન્ય સ્વરૂપથી ચડે નહીં તેવો છે. વળી શાંત તેજ પુંજ છે, અર્થાંત અવિકારી શાંતિના તેજનો ગોળો છે. એવા ભગવાન આત્માનો આશ્રય કરી અને એમાં એમાં જ તું સ્થિરતા કર, એ જ એકમાત્ર જીવનમાં કરવા જેવું કાર્ય છે. ત્યાંથી તું ચ્યુત થઈને બહારમાં સુકરવા જાય છે. ગુરુદેવ પૂછે છે કે તને બહારમાં હવે શું ગોઠવા જેવું છે, તને શું ગમવા જેવું છે, અંદરમાં જે ગમતું હતું એમાંથી તું બહારમાં શા માટે જાય? તું એકવાર અંદરમાં જા તો પછી તને અનુભવ થશે કે બહારમાં કાંઈ કરવા જેવું નથી, બહારમાં કાંઈ ગમે એવું નથી. આગળ 354માં પાના ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે શુદ્ધને જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી, પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી આત્માને શુદ્ધ નિત્ય અભેદરૂપ એક ચૈતન્ય માત્ર ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષય સ્વરૂપ ચૈતન્ય માત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર સ્થિર થતી જાય છે. આ ભાવાર્થની વાતને ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જો શુદ્ધનય આ મતિશ્રુત આદિ જે જ્ઞાનના ભેદો પડે છે, જેને સમયસાર ગાથા 204માં તે ભેદો એક અભેદને જ અભિનંદે છે. આ બધા ભેદ છે ભલે, પણ એ ભેદ ખરેખર તો કોને અભિનંદે છે અથવા તો કોને ગણે છે અથવા તો કોને સ્વીકાર કરે છે? અભેદને જ સ્વીકારે છે, અભેદને જ અભિનંદે છે, અભેદને જ શ્રેયરૂપ ગણે છે, અભેદને જ આશ્રયરૂપ ગણે છે. કોણ છે અભેદ? ભગવાન આત્મા, જેમાં કોઈ ભેદ નથી. આ ભેદ કરીને જે દર્શાવ્યું છે એ તો સમજવા માટે આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે, પણ ખરેખર આત્મા તો અભેદ ચીજ છે, એક અખંડ વસ્તુ છે. તે ભેદોને તથા કર્મના નિમિત્તથી થતા સમસ્ત પુણ્ય પાપના વિકારી ભાવોને ગૌણ કરીને એક ચૈતન્ય માત્ર શુદ્ધ જ્ઞાયકને જ ગ્રહણ કરે છે. ગૌણ કરીને એટલે કે ભેદ અને વિકાર પરનું લક્ષ છોડી દઈને, જ્યાં સુધી એને હજી ભેદ જ દ્રષ્ટિમાં આવે છે ત્યાં સુધી એને વિકલ્પ રહ્યા કરશે. એટલે એવા ભેદ અને વિકાર પરના લક્ષે થતા ભાવ, એ બધા વિકાર, એનું લક્ષ છોડીને માત્ર ત્રિકાળી દ્રવ્ય એનું લક્ષ કરે છે તો શુદ્ધતાના અંશો વધતા જાય છે અને એ વધતા જતા અંશો એક અભેદને જ અભિનંદે છે. એ ભેદો ઉપર લક્ષ કરવા યોગ્ય નથી એમ અહીંયા કહેવું છે. એટલે એવા ભાવોને ગૌણ કરીને એમ કહ્યું છે, અભાવ કરીને એમ નહીં, ભાવ કરીને નહીં પણ ગૌણ કરીને એમ કહ્યું છે. સમયસાર ગાથા 11માં વ્યવહાર નહીં ને ગૌણ કરીને અભૂતાર્થ કયો છે, અભાવ કરીને નહીં, ત્યાં પણ એમ વાત છે. મુખ્ય અને ગૌણ એવા બે ભેદ તો જ્ઞાનમાં પડે છે, શ્રદ્ધામાં નથી પડતા. શ્રદ્ધામાં એવો મુખ્ય ગૌણ નથી. શ્રદ્ધા તો સમ્યક હોય. ધર્મીને તો સદા પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજ ઉપર જ દ્રષ્ટિ હોય છે. આગળ 355માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં તો જેમ પોતે એક આત્મા એવા અનંત ભિન્ન ભિન્ન આત્માઓ અને એથી પણ અનંત ગુણા ભિન્ન ભિન્ન રચકણો ઇત્યાદિ બધું છે, પણ શુદ્ધને કેવો છે એ બધાને ગૌણ કરે છે. બધું છે, અનંત આત્માઓ પણ છે અને અનંત ગુણ છે, બધું છે, પણ બધાને એ ગૌણ કરે છે. છે એટલે ભલે રહ્યું, છે તો છે, એને લક્ષ કોનું છે? એક ત્રિકાળી અભેદ અખંડ વસ્તુનું લક્ષ છે. એટલું જ નહીં, આ બધું તો છે, એને એને શુદ્ધને ગૌણ કરે છે, પણ એ તો ઠીક, પણ દયા દાન વ્રત આદિ જે શુભ વિકલ્પ ઉઠે તેને તથા એક સમયની પર્યાયને પણ ગૌણ કરી એનું લક્ષ છોડીને શુદ્ધ ને આત્માને શુદ્ધ અભેદ નિત્ય એક ચૈતન્ય માત્ર ને ગ્રહણ કરે છે, એવા આત્માને ગ્રહણ કરે છે. છેલ્લે કહે છે કે જ્યાં સુધી પૂર્ણ આનંદની પૂર્ણ પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી ભેદ તો ઉત્પન્ન થાય જ. એટલે કે ભેદ તો રહેશે, પણ એ ભેદને ગૌણ કરીને એટલે કે બાજુ પર એક તરફ રાખીને શુદ્ધને એક અભેદ ચૈતન્ય માત્રને ગ્રહણ કરે છે. 356માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે શુદ્ધને એક અભેદરૂપ ચૈતન્ય માત્ર વસ્તુને ગ્રહણ કરે છે. એક ચૈતન્ય માત્ર વસ્તુ અખંડ સિદ્ધાનંદ ભગવાન આત્મા જ્ઞાયક નાયક નાયક અનાદિનો એવો ને એવો શુદ્ધ છે, એવું જેનું નિર્મળ શુદ્ધ પરિણમન છે, એને એ ગ્રહણ કરવાવાળો શુદ્ધનય છે. અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયભૂત ચૈતન્ય માત્ર આત્મામાં એકાગ્ર થાય છે, સ્થિર થાય છે. જેણે પોતાની જ્ઞાનની પર્યાયને અભેદ તરફ વાળી છે, અભેદ એટલે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ અખંડ, એના તરફ જેને પોતાના જ્ઞાનની પર્યાયને વાળી છે, પોતાના જ્ઞાનના ઉપયોગને એ તરફ લઈ ગયો છે અને જે પર્યાય જાણવા વાળી થઈ છે, એ જ્ઞાનની પર્યાય ક્રમે ક્રમે અભેદમાં એકાગ્રતા એકાગ્ર થતી જાય છે, એકાગ્રતા કરતી જાય છે અને રાગની એકાગ્રતા છૂટતી જાય છે. રાગની એકાગ્રતા છૂટી સ્વભાવની એકાગ્રતા થઈ ત્યાં પરિણતિ શુદ્ધ થઈ, સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થયું અને તે પછી વિશેષ એકાગ્ર થતા સમ્યક ચારિત્ર થયું. આવો મોક્ષનો માર્ગ છે. આગળ કહે છે કે એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પકાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને શુદ્ધનયમાં આત્માની શુદ્ધતાના અનુભવમાં સ્વાનુભૂતિમાં નિર્વિકલ્પપણે ઠરતા સર્વકર્મોથી ભિન્ન કેવળ જ્ઞાન સ્વરૂપ અમૂર્તિક પુરુષાકાર વિતરાગ જ્ઞાનમૂર્તિ સ્વરૂપ પોતાના આત્માને દેખે છે એટલે કે જાણે છે, અનુભવે છે અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટાવે છે. શુદ્ધનયનું આવું મહાત્મ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે જ્યાં સુધી કેવળ જ્ઞાન ઉપજે નહીં ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ જીવોએ શુદ્ધનય છોડવા યોગ્ય નથી, એમ શ્રી ગુરુનો ઉપદેશ છે. ગુરુદેવ કહે છે કે લ્યો કુંદ કુંદ અમૃતચંદ્ર આદિ સંતોનો આ ઉપદેશ છે, એમ કહે છે. પહેલા વિકલ્પ સહિત પણ નિર્ણય તો કર કે માર્ગ આ છે, આવો માર્ગ છે. વિકલ્પ સહિત પહેલા નિર્ણય કર ભાઈ, એમ કહે છે. વિકલ્પ સહિતના નિર્ણયમાં પણ નક્કી તો કર કે ભેદને લક્ષમાંથી છોડી અને અભેદની દ્રષ્ટિ થશે ત્યારે ભગવાન આત્માનો અનુભવ થશે. અભેદની દ્રષ્ટિ થતા જે અનુભવ થાય તે સમ્યક દર્શન છે અને પછી એમાં જ લીનતા અને આગળ વધતા સ્થિરતા એટલે ઠરતા એ સમ્યક ચારિત્ર થાય છે. અને એ ચારિત્રમાં એવા ચારિત્રમાં અંતર્મુહૂર્તમાં શુક્લ ધ્યાન પણે પ્રવર્તતા કેવળ જ્ઞાન થાય છે. આ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત છે. બહુ સરસ વાત કરી દીધી ગુરુદેવે. આમાં તો આખો માર્ગ સમજાવી દીધો. જૈન દર્શન પૂર્ણપણે આમાં તો સમજાવી દીધું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગાથા 123 આ રીતે પૂરી થાય છે.
સુખધામ અનંત સુસંત ચરી